359માં શું કીધું છે?
અહિંસા સર્વ આશ્રમોનું અર્ધ છે, સર્વ શાસ્ત્રોનું રહસ્ય છે, સર્વ ગુણોના અને સર્વ વ્રતોના નિચોડ છે.
જીવનની અવસ્થા આશ્રમ એ અવસ્થા જીવનની,
જીવન પર્યંત નો મતલબ છે ને,
જીવન પર્યંત એટલે સર્વ સંપૂર્ણ જીવનનો અર્થ છે. આશ્રમ ગમે તે હોય, એ યુવાવસ્થામાં હોય, વિદ્યાર્થી હોય, અથવા ગ્રહસ્થ હોય, સેવક હોય, વાનપ્રસ્થ અને સંન્યાસ. અહીંયા અહિંસા એ પરમ ધર્મ છે. કોઈ પણ સ્થિતિ, કોઈ પણ અવસ્થા, કોઈ પણ સંજોગ એ સર્વ શાસ્ત્રોનું રહસ્ય, જે કંઈ ઉપદેશ છે શાસ્ત્રોમાં ધર્મનું, તો એમાં જો અહિંસા નથી તો કંઈ નથી. કારણ શું કે જે વિચાર કરો કે છ દ્રવ્યની અંદર કયા દ્રવ્ય ઉપર આ બધી આધાર અધિષ્ઠિત થયેલું છે બધું?
જીવ દ્રવ્ય.
હવે જીવ દ્રવ્યની રક્ષા એટલે અહિંસા. હવે આખા લોકની અંદર જીવ શું કરે કે પોતે મુક્તિ લેવી છે, પણ કોઈ અન્ય જીવની હિંસાના આધાર ઉપર મુક્તિ ન હોય. કારણ કે સર્વ જીવ કેવા છે? સમાન છે. એને જો સર્વાત્મામાં સમદ્રષ્ટિ દિવસ સમતા લાગે, તો પછી એનો ઉપક્રમ ગમે તેવો હોય, એનો વય અવસ્થા ગમે તે હોય, એનો વ્યવસાય ઉદ્યોગ ગમે તે હોય, એની પ્રવૃત્તિ નિવૃત્તિ ગમે તે પ્રકારની હોય, અથવા એના વ્રત નિયમ ગમે તે પ્રકારના હોય, બધાનું હાર્દ શું કે આ જીવનથી અન્ય કોઈ પણ જીવ, કેમ કે બધા જ જીવોને મુક્તિનો માર્ગ લેવાનો છે, તો તારું જીવન કોઈને પણ અંતરાયરૂપ, બાધારૂપ, અડચણરૂપ થવું જોઈએ નહીં. એટલે કોઈ પણ જીવની વિરાધના ન થાય, એની આરાધના આપણે પૂર્ણ જીવની કરીએ. આરાધના કોની થાય? શુદ્ધ જીવની, સિદ્ધ જીવની. અને વિરાધના બધા અજ્ઞ જીવ, પણ એક પણ જીવની વિરાધના માટે આદેશ નથી. એક પણ જીવની, પછી જીવનું ગમે તે સ્વરૂપ હોય અને આ જીવનું ગમે તે સ્વરૂપ હોય. અહિંસાને કેટલે સુધી કીધી છે કે આ આચરનાર જીવનું ગમે તે સ્વરૂપ હોય ચાર આશ્રમમાંથી, અને જીવોનું ગમે તે સ્વરૂપ હોય આગલી ગાથામાં, તે યોનિ ગતિ, દેહના ભેદ, કાયાના ભેદ જે હોય તે, પરંતુ કોઈ પણ જીવની વિરાધના થવી ઘટે નહીં. અને બધા જે તારે ગુણ અને વ્રત જે છે એનો નિચોડી છે કે તારામાં આ વિરાધક ભાવ આવવો જોઈએ નહીં. અદ્ભુત એક ગાથાની અંદર પણ અહિંસા પરમો ધર્મ સાર છે જીવનનો અને તત્વનો. કારણ કે બાકીના તો અજીવ તત્વ છે, પાંચ તત્વ છે એ તો અજીવ છે, એટલે એનું કાંઈ કોઈ બીજી વાત રહેતી નથી તને કહેવાની. અહીંયા અહિંસા એ હાર્દ કરીને, જીવનનું હાર્દ એ અહિંસા. વ્રત તપ જપ જે કંઈ કરે, 12 વ્રત અહિંસાના ભોગે એકે વ્રત થવું જોઈએ. પાંચ મહાવ્રત સાધુને, તો કે છે અહિંસાના ભોગે એકે વ્રતનું અનુમોદન નથી. એટલી સરસ 359મી અહિંસા વ્રતની છેલ્લી ગાથા છે. એમાં અહિંસા એટલે આપણે સૂત્ર જ આપી દીધું સાધુઓએ, અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ છે એટલે એનાથી શ્રેષ્ઠ, ચડિયાતો, ઉત્તમ, ઉત્કૃષ્ટ એ કઈ ધર્મ નથી. જો તું અહિંસા પાડે છે તો તે બધાય વ્રત પાડી લીધે એમ સમજી લે. જો તું અહિંસા પાડે છે તો બધા વ્રતોનો પાડે, કેમ કે સાર જે છે એ પાડે છે. એટલે સૂક્ષ્મતાએ બહુ વિચાર અગમની અંદર અહિંસા માટે લાગ્યો છે. એટલે જુદા જુદા ધર્મોની અંદર ગમે તે ઓળખ આવે, પણ મહાવીરના ધર્મની ઓળખ આવે એટલે અહિંસા જાય. અહિંસા જ આવે. કોઈ જગ્યાએ સત્યનું મહત્વ બહુ આવે, સત્યનું મહત્વ કે આનો ધર્મ સત્યનો છે, સત્ય એ જ ઈશ્વર છે, હું તો સત્યને જ માનું. કોઈ જગ્યાએ કરુણાનો ધર્મ બહુ આવે. આખું બુદ્ધિઝમની જો આપણે કહીએ ઓળખ તો કરુણા, બુદ્ધની ઓળખ કરુણા, મહાવીરની ઓળખ અહિંસા. અને આવા સમાજમાં બીજા હોય, ગાંધી જેવા બીજા જે કાંઈ હોય એ બધા, એ સત્ય. વેદાંતમાં પણ સત્ય એ જ ઈશ્વર પરમેશ્વર વગેરે વગેરે, સત્યમેવ જયતે. અહીંયા એક અદ્ભુત વાત, એટલે સત્યનું બીજું વ્રત આપ્યું, પણ સત્યના વ્રતની વ્યાખ્યા જ એવી આપી કે હિંસાત્મક અને અસત્ય વચન તો નથી. એમાં પછી કદાચ પ્રશ્ન આવે કે હિંસાત્મક છે ને સત્ય છે તો નક્કી શું
હોય?
હિંસાત્મક તો નહીં જ, અસત્ય મંજૂર છે, અસત્ય બોલવું મંજૂર છે, પણ હિંસા તો નહીં જ. જે વચનનું પરિણામ હિંસા છે અને એક જે વચન સત્ય બોલવું છે, તો હવે જુઓ જીવનો ક્યાં પસંદગી ક્યાં આવે, અથવા તો કંઈક કરવી જોઈએ. અહમ હોય તો સત્ય, થવું હોય થાય, દુનિયા રસાતાળ થાય, હું તો જે છે. અહમ છે જોજો, અને અહિંસામાં ના કોઈનું અકલ્યાણ થાય એવું મારે નથી કરવું, ભલે હું બદનામ થાઉં, ભલે લોકો એમ કે કાંઈ જાણતો તો ને કાંઈ ન કીધું, ભલે મારા ઉપર અનેક પ્રકારના દોષ આવે, આક્ષેપ આવે, આરોપ આવે, બધું મને માન્ય છે, પણ કોઈનું અહિત મને માન્ય, કોઈ જીવની હિંસા મારા કહેવાથી થાય એવું મને માન્ય વિચારતો કોઈ. ભાવની ઉચ્ચતા, ભાવની ઉત્કૃષ્ટતા, અને એ ભાવ ક્યાં આવીને ઊભો? જીવ પ્રત્યે. જો તું અધ્યાત્મમાં છું અને જીવ પ્રત્યે તને આ, તો કરુણા આવી કે નહીં? એમાં આવી ગઈ બધા દર્શનો સમાયા. અદ્ભુત વાત, જૈન દર્શનની અંદર એવી રીતે રજૂઆત કરી છે કે એક વ્રતના પાલન માટે ચારે ચાર વ્રત છે અને બારે બાર વ્રત છે. જો અહિંસાનું પાલન ન હોય અને કિંચિત માત્ર પણ કોઈ જીવની કિલામણા, દુભવણી, સતામણી, એની આરાધના અને વિરાધના એ જો થતી હોય તો એ કે આચાર માન્ય નથી. એ ગમે તેટલો તપસ્વી હોય, ગમે તેટલો ચારિત્રશીલ હોય, બધી વાત સાચી, પણ જો ક્યાંય જીવની હાનિ થતી હોય, જીવની દુભવણી થતી હોય, જીવની હિંસા થતી હોય, જીવનો વધ થતો હોય, જીવનો ઘાત થતો હોય, જીવ ગમે તે પ્રકારમાં હોય, તો એ કૃતિ, એ આચાર, એ વ્યવહાર એને દાર્શનિક માન્યતા નથી. હવે વિચાર કરો કે જે જીવ આટલો ભાવ રાખે છે અને ખ્યાલ છે કે જીવની આ બધી ગતિની અંદર મારા પરિભ્રમણમાં પણ આ બધી અવસ્થા મારી હશે, જો મને સુખ જોઈતું હોય તો મારે અન્યને સુખ આપવું પડે. અને સિદ્ધાંત એ છે કે કોઈ જીવને મરવું ગમતું નથી, દુઃખ સર્વને અપ્રિય છે. તું સમજી લે, આખો પાયો ધર્મનો, અધ્યાત્મનો પાયો આ જીવની રક્ષા. તું જીવને મદદ કરી શકે ન કરી શકે એ ગૌણ છે. કદાચ કોઈ જીવ મુક્તિ માટે પ્રયત્ન કરે છે, કોઈ ભૌતિક સુખ માટે પ્રયત્ન કરે છે, અનેક પ્રકારે જે જીવોની જેવી તથા ભવી તવ્યતા છે એવું ચાલે છે, એમાં તું કદાચ ઉપયોગી ન થાય તો શાસ્ત્રમાં કંઈ બીજું કીધું નથી. એણે તો કહ્યું છે કે તારે તારા આત્માનું કલ્યાણથી બસ વિશેષ બીજું કંઈ કરવાનું નથી. એમાં કોઈ સ્વાર્થ નથી. પણ જો એમાં કીધું કે ના તારા આત્મા નહીં, તારે બીજાના આત્માનું કલ્યાણ કરવાનું છે, કેટલી વાત ફરી જાય છે ખબર પડે છે. કેટલા બધા અનિષ્ટોનો સ્વીકાર કરી લઈએ છીએ આપણે બીજાનું કલ્યાણ કરવાની વાત કરીએ એટલે. કેમ કે આપણું લક્ષ્ય બદલાઈ ગયું, મારે તો આ જીવનું બસ કર્યા પછી હું ગમે તે કરું, પણ મારે મારું કલ્યાણ કરવું છે. તો એક પણ દોષ મારા જીવનમાં હોવો જોઈએ, અને એ દોષ ન હોવો જોઈએ. તો આ એક પણ જે કંઈ વ્રત છે બીજા, એ માત્ર અહિંસાના ભોગે કંઈ ના થવા જોઈએ. હા, પછી પોતાનું જીવન પૂર્ણ થાય એના પ્રભાવથી અનેક જીવોનું કલ્યાણ થાય થાય ને થાય. ફૂલ ખીલે તો એની સુગંધને અટકાવી શકાતી નથી. એક દીપક પ્રજ્વલિત થાય તો એ ગમે તે અંધારું હશે, એ અંધારાને નાશ કરશે જ, એના પ્રકાશને બીજો કોઈ અટકાવી શકશે નહીં. પણ જો ફૂલ નક્કી કરે કે ખીલા વિના મારે તો બધાને સુગંધ આપવી છે, મારે પોતાનો દીપ જલાવ્યા વિના જગતના અંધારા દૂર કરવા છે. અનેક પ્રકારની ભ્રાંતિઓ છે, એમાંની આ એક ભ્રાંતિ. જગતનું કલ્યાણ, જગતનું સુખ બધું બરાબર, એ પરિણામ છે, એ કારણ નથી. અને એ પરિણામ આવવા માટે કારણ એ બનશે કે પોતાનું જીવન પરિપૂર્ણ થશે, ગુણયુક્ત હશે, એમાં વિશ્વનું કલ્યાણ છે છે ને. વાત સીધી ન પકડાય, પરંતુ તત્વની દ્રષ્ટિ વિચાર કરવો પડે, અને તત્વની દ્રષ્ટિ વિચાર કરે ત્યારે જેને તત્વની સમજણ સાચી છે એનો વ્યવહાર જેદી તેદી પૂર્ણતા તરફ. એવું અહિંસાનું વ્રત, એવો અહિંસા પરમો ધર્મ, એવી મહાવીરની ઓળખાણ અહિંસામાં છે. અને ક્યાંક સત્યની વાત આવે ને આપણને ધક્કો લાગી જાય છે ચર્ચા કરતા કરતા, અને પછી ઓલો હું તો સત્યને જ માનું, એટલે આમ આપણે ભૂલ થઈ ગઈ, આપણે ખોટા પડ્યા, આપણે અધૂરા છીએ, આપણો આપણા ધર્મની અંદર કંઈ ખામી છે, મહાવીર ભૂલી ગયા હશે સત્યને. કેટલા કેટલા સંદેહ સંશય, અને આ કંઈ કોઈને કીધું એટલે નહીં, મનમાં હજી એવા કોળી ખાતા હોય. એટલે વિતરાગનું સરનું લેવા પ્રત્યે જે પૂર્ણપણે જ ને નિશંકિત થયો છે, નિશલ્ય થયો છે, કાલે આપણે વાત કરી હતી, એ નિશલ્યતા હજુ આવી. વિતરાગનો માર્ગ છે પણ ધર્મ પ્રત્યે નિશલ્યતા નથી. એને એમ થાય કે કંઈ ને કંઈ અધૂરપ છે, કંઈ ને કંઈ ઓછપ છે. આમાં તો જુઓ, સત્ય તો મોટો ઈશ્વર છે, સત્ય મેવ જઈ છે, આ કેવી વાત કરે છે. તો અહીંયા કહે છે નેતાર જ સત્ય ન બોલે તો માફ છે. તારા સત્યની અંદર અબોલ જીવની હિંસા છે, કોણે કીધું તને સત્ય બોલવાનું? બોલવું કંઈ જરૂરી છે? ન બોલવું. અનેક રીતે અનેક ઉદાહરણો શાસ્ત્રની અંદર એવા આપ્યા છે મહામુનિવરોના, ક્યાંય કોઈ બોલતું નથી. કેટલી જગ્યાએ મહાવીર મૌન છે, પૂછે ઓલા કે ચોરી તે કરીશ, આ તે કર્યું છે, તારા ઉપર આક્ષેપ છે મહાવીર ઉપર, અને એને ઉપસર્ગ અને પરિસર નડે. મહાવીર સાચું કહેતો કે આર્યો ગોસાળો, પકડો એને સલાહ. કરનાર બધું એ છે, ટેકડી કરનાર એ છે, કાંકરી ચાળો એને કર્યો છે, મને શું છે? મહાવીર આ ગોસાળાને ખબર છે, આ ગોસાળાને ખબર છે કે હું ગમે તેટલું કરીશ, મહાવીર એના મોઢામાંથી મને નુકસાન થાય અથવા મારું કંઈ પણ થાય એવું કંઈ બોલવાના આપણને નથી શ્રદ્ધા જેટલી ગોસાળા.
ચોરી કરીને માણસ ભાગે છે, પાછળ પોલીસ પડે ને પોલીસ આપણને પૂછે કે તમે ચોરને જાતા જો, કઈ બાજુ જાતા જોયું? હવે એક બાજુથી એમ કહે છે કે આપણે રાજ્ય ધર્મનું પાલન કે નાગરિક ધર્મનું પાલન કરવું જોઈએ, અને પોલીસ એને પકડશે તો ભાઠાવાળી કરવાની જ છે. આ ધર્મ સંકેત શું કરવું?
તમને જે સૂઝતું હોય તથા ભવિત. કેમ કે પ્રત્યક્ષ ઘટના સાપેક્ષ છે. પ્રત્યક્ષ ઘટના આ પ્રશ્ન પૂછવામાં મજા આવે, પણ તમારો દીકરો જ પકડાઈ ગયો અને પોલીસ પૂછે અને રાજધર્મ બજાવો કે પિતા ધર્મ એમને, એ પ્રશ્ન નહીં થાય. તત્વમાં પ્રશ્નો આવા કરવા. એટલે આવા આવા પ્રકારના સંદેહાત્મક જે સ્થિતિ આવીને ઉભી રહી, તો અહિંસા ધર્મને આ રીતે આ સંદર્ભની અંદર, એટલે બીજું વ્રત સત્યનું જે કીધું છે કે સત્યમાં હિંસાત્મક તો નહીં નહીં ને નહીં જ, ભલે સત્ય હોય. અને કથન એ સાપેક્ષ છે, ભાવ નિરપેક્ષ છે. એટલે અનેક કથા અનેક અનેક રીતે રજૂ થઈ શકે અને મૂકી શકાય, સરસ રીતે બધું ચાલે. પણ અહીંયા આપણે અત્યારે જે વિચારણા કરી એમાં શું પકડવાનું છે? તત્વદ્રષ્ટિ. સત્ય માટે પણ સત્ય કૃપાળુદેવે લખ્યું કે સત્ય પણ કરુણામય. એટલે એ બીજી ગાથાની અંદર આપણે 69ની અંદર કે સત્ય વચન એ બોલવા માટે થઈને એમાં હિંસાત્મક પણ નહીં, અને બીજું પોતાના માટે કોઈ બીક ભય કે ક્રોધ હોય તો અસત્ય ન હોય, સ્વ અપેક્ષાએ ના પાડી છે. ત્રીજું વ્રત અચૌર્યની બે ગાથાઓ, એમાં કોઈ પ્રશ્ન? કયો સિદ્ધાંત આવે છે? દત્તાદાન, અદત્ત દીધું નથી એવું, લેવું નહીં. એટલે અન્યની વસ્તુને ન લેવાની વૃત્તિ રાખવી. તત્વ એ કહે છે કે આ પર પદાર્થ છે, બધા જગતની ચીજ વસ્તુ બધી પર છે. તારા ભાગ્યમાં તારા પ્રારબ્ધમાં જે છે એટલી જ તારી છે, એનાથી તો એને પાછું છૂટવાનું છે. છે એના પ્રત્યે પણ મમત્વ નહીં, આવો એક ધર્મનો પાયો છે કે જે છે એના પ્રત્યે પણ મમત્વ નહીં. એટલે મારી છે, માલિકીની છે, મારી પોતાની છે, તો પણ મમત્વનો ત્યાં નકાર છે. તો અન્યની લેવાનો તો કંઈ પ્રશ્ન, અન્યની લેવામાં મોહ થાય તો અન્યની વસ્તુ પ્રત્યે જ્યારે લેવાનો ભાવ આવે ત્યારે પહેલાં કયો વૃત્તિ આવી અંદર? મોહની. એ મોહજન્ય વૃત્તિ છે અન્યની વસ્તુ લેવી. પછી પડી છે, કોઈ માલિક નથી, એ બધી વસ્તુ બધી એની વિગતો છે. ડિટેલ્સમાં નહીં પડીએ, પણ તત્વમાં જઈએ તો એ વસ્તુ જે છે એ તારી તને ઉદયથી નથી. એટલે પેલા જે ઉત્પન્ન થયો મોહવૃત્તિ, મોહવૃત્તિના કારણે કંઈ પણ વસ્તુ લેવાની ભાવ આવ્યો ત્યાં જ એને એ વૃત્તિને અટકાવવી. કે શું કામ ભાવ આવ્યો? કા વસ્તુ ગમી, કા વસ્તુ ઈષ્ટ લાગી, કા વસ્તુમાં હિત બુદ્ધિ થઈ, કા વસ્તુમાં સુખ બુદ્ધિ થઈ, કા અનુકૂળતાની વાત આવી, કંઈક આવ્યું. અને એ જે કંઈ આવ્યું એ સ્વ અપેક્ષાએ આવ્યું કે આત્મ અપેક્ષાએ આવ્યું? નહીં, અહમની અપેક્ષાએ. જ્યારે જ્યારે મમત્વ જાગે છે એનો આધાર અહમ હોય છે, એટલે વર્તમાન દેહ પર્યાય છે તે. એ અહમનું સૌથી સ્થૂળ અને સૌથી સૂક્ષ્મ એ સ્વરૂપ પોતાની પર્યાય. કેમ કે પોતે તો આત્મા છે, એ તો હજુ ક્યાંય સ્વભાન થયું નથી. ત્યાં સુધી સ્વમાં કોણ બેઠું છે? જે દેહ ધારણ કર્યો છે તે વર્તમાન પર્યાય. અને જ્યાં જ્યાં જ્યારે જ્યારે જીવના જે જે પ્રકાર હોય, જે જે દેહ ધારણ કરે, બધા માટે અહમ તો બેઠું છે. અને એ અહમ પાછું પરંપરાએ ચાલ્યું આવે છે. દેહ છૂટી ગયો છે પણ એના પ્રત્યેનું મમત્વ એનું છૂટ્યું નથી. જ્ઞાન વિચારે કરીને એ ભાવ ગાળ્યો નથી. એટલે એ સંસ્કાર જબરજસ્ત છે. સૌથી વધારે દ્રઢ સંસ્કાર જીવને હોય તો પોતે જે શરીર ધારણ કર્યું છે એમાં આત્મબુદ્ધિ, સ્વબુદ્ધિ. આ મોટામાં મોટું જીવનું જેને કહીએ દોષ, તો એ દોષ એ છે કે જે દેહ ધારણ કર્યો છે એમાં પોતાપણાનો ભાવ, મિથ્યાત્વનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ. પછી એનું પરિણામ આત્મામાં દેહ બુદ્ધિ, પણ મૂળ દેહમાં આત્મબુદ્ધિ. આ દેહાધ્યાસ થઈ ગયો છે. પેલા દેહનો અભ્યાસ થયો અને અભ્યાસમાંથી અધ્યાસ થયો. હવે અત્યારે જે વર્તમાન દેહ મેળ્યો છે એ દેહ પૂર્વના સંસ્કારોના કારણે એની અંદર આ પ્રકારની પોતાને જીવને મમત્વની ભાવના છે. પણ પાછો અભ્યાસ કેવો ચાલુ રાખ્યો છે? અભ્યાસ એ જ ચાલુ રાખ્યો છે. જે આની સાથે એકરૂપ ન થયો હોય તો અભ્યાસ જીવનભર આ શરીર તે હું છું અને શરીરની જે કંઈ છે અવસ્થા એ જ મારી અવસ્થા છે. શરીરની સુખ દુઃખની અવસ્થા, અનુકૂળ પ્રતિકૂળતાની અવસ્થા, હર્ષ શોકની અવસ્થા એ જે છે એની સાથે પોતે સંકળાયેલો છે. કેવો એકરૂપ, જરાય જુદો પડતો. એકવાર જો એને જ્ઞાન આવે ત્યારે જુદા પડવાનું શરૂ થાય, ભેદ જ્ઞાન આવે. અને ભેદ જ્ઞાનનું સ્વરૂપ જ એ કે જગતના બાકીનું બધા ભેદ કરવાના પછી જળ અને ચેતનનો ભેદ થવો જોઈએ, જીવ અને અજીવનો ભેદ થવો જોઈએ. જો આ શરીર જળ છે અને હું ચેતન છું એવો ભાસ પણ થાય તો એને જ્ઞાન વિચાર જાગૃત થયો અને દેહનું મમત્વ. જ્ઞાની કહે છે કે એકવાર એક દેહનું મમત્વ છૂટવાનો અભ્યાસ થઈ ગયો, જીવમાં સંસ્કાર થઈ ગયો, તો એ તારા અનંત કાળનું અજ્ઞાન છે ને એને ટાળશે. સાહેબ આ દેહની અંદર હું માનું કે હું નથી પડવે, અનાદિનું શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં, આ દેહ હું નથી એટલો જો નિશ્ચય થાય તો પૂર્વે કોઈ પણ પ્રકારનો દેહ હતો તે મારો વાક્ય યાદ છે કૃપાળુ દેવને. એને વેદ જ્ઞાન થયા પછી આ દેહ મારો નથી એમ નહીં, પણ અનંત દેહ તે મારાથી ભિન્ન જ હતો નહીં, મારો હતો જ નહીં, એમાં મારા પણ હતું જ નહીં. એ અનાદિના અજ્ઞાનનો નકાર અહીંયા થાય છે. કેટલી બધી જાગૃતિ આવે છે, કેમ કે એને તત્વથી પકડ્યું કે વિનશ્વર શરીર તે હું નહીં, તો પછી પૂર્વે અજ્ઞાનમાં જેટલા ધારણ કર્યા હોય તે કોઈ દી મારા હતા, અને કદાચ ભવિષ્યમાં દેહ ધારણ કરવો પડે તો પણ, તો એવો નહોતો. દેહથી ભિન્ન આત્મા છે એવો બોધ થતા ભૂતકાળની જે કંઈ સ્મૃતિઓ છે અને ભવિષ્યની અંદરની જે સંભાવના છે એ બધાનું નિરસન થાય છે આ જ્ઞાનની તાકાત. બરોબર જ્ઞાનથી આત્માને સમજવા માટે પ્રયત્ન કરવો, ચિંતન કરવું. આત્મચિંતન વિના આત્મ સ્વરૂપનું ઓળખાણ થાય નહીં અને આત્મા પમાય નહીં. જો મનનમાં, ચિંતનમાં, ધારણામાં, ધ્યાનમાં આત્મા ન હોય, જેને આત્મા પામવો છે એને આત્માનો પરિચય કરવો, આત્માનો અભ્યાસ કરવો, એનું અનુશીલન કરવું, એના ગુણોનું, એના લક્ષણોનું વારંવાર કરવું, જ્યાં સુધી તે દ્રઢતા ન આવે ત્યાં સુધી કૈરાજ કરવું, પણ નથી થતું કેમ કે કંટાળો જ આવે છે, રસ નથી. કંટાળો શું કામ આવે છે? રુચિ નથી, રસ નથી, પછી ચર્ચાનો વિષય નથી. કે મેં કરી છે થોડીક વાર થાય છે, પણ તને તારો રસ હજી બરોબર. તો જ્યારે આત્માનું ચિંતન નથી કરસ ત્યારે કેનું કરસ? તો એનું શું કામ કરસ? એમાં કેમ જાજી વર્કેતો નથી કે આટલા વરવતી છું હજી આ ચિંતન એમાં ભંગ થતો જ નથી. સંસારના ચિંતનમાં એને ક્યારે ભંગ થતું જ નથી. સંસારમાં ધ્યાન બરોબર રહે છે, અખંડ પડે. કેમ? ત્યાં રસ છે, રુચિ છે, મારાપણો માયનું છે, મિથ્યાત્વનો આધાર છે. અને આમાં નથી, અનભિજ્ઞ છે, અપરિચિત છે, અનભ્યાસ છે. કર, ક્યારેય આત્માની ઉપાસના કરી નથી, કર. અને કરવામાં શરૂઆત કરતો વાર જ લાગે ને. છોકરાને વાંચવામાં ગમે કે રમવામાં ગમે, અને પછી આપણે પ્રશ્ન કરી કે અનુચિત રહેતું જ નથી. અભ્યાસ જે નથી એમાં પેલા રુચિ થાય તો પછી ઘરના કામ બધા અસાર લાગે, એમાં પછી આપણું જે કંઈ છે એ રુચિ ઓછી થઈ જાય. તો અહીંયા વાત મૂકી છે અદકતા દાનની અંદર, કોઈ પણ ચીજ પ્રત્યે આત્મા પરિપૂર્ણ છે એવી જો શ્રદ્ધા હોય તો કઈ વસ્તુથી મને સુખ વધે? અને જ્યાં સુધી એ વાત બુદ્ધિપૂર્વક હોય પણ શ્રદ્ધાપૂર્વક ન હોય તો એમ થાય આ આવે તો જરાક મજા આવે, આ થાય તો જરાક મજા આવે, આ સંજોગો બદલાય તો થોડુંક વધારે અનુકૂળ થાય, આ વસ્તુ મળે તો જરા વધારે થાય. આ બધું ક્યારે થાય છે? પોતાની અપૂર્ણતા સતત ઉપયોગમાં છે, સતત. એટલે પરથી મારી પૂર્ણતા છે, પરથી મને સુખ છે, પરમાં સુખ બુદ્ધિ છે, પરમાં હિત બુદ્ધિ છે, એ બધું ચાલુ જ છે. એટલે ઉપયોગ અને ઉપયોગનો વ્યવહાર એ ત્યાં ચાલુ છે. જ્યારે એમાં આવે કે આ જે છે એનાથી નિવૃત્ત, આ બધી છે એ ઉપાધિ છે, છે એ ઉપાધિ છે, તો બીજું લેવાનું? ઘણી વાર છોકરાઓ કે બધા કહેતા હોય લેવું છે, તો ઘરના જે જાણતા હોય કે કંટાળી જાય સાફ સુફી માને જાળવવા માને, જે છે એ ઘણું છે કાઢી નાખો. પણ આનો ભાવ સમજ્યા પછી ને એમ છે કે હવે જેટલું છે એટલું કાઢતા જાય, અને નવા આવ્યા હોય એનો ભાવ શું હોય કે જે છે એટલું દુનિયામાંથી આપણા ઘરમાં ટાલવતા જાય. તો ત્યાં તત્વથી પકડો અદકતા દાનની અંદર. હે જીવ, તને હજુ સંસારના પદાર્થો પ્રત્યે હિત બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, માટે લેવાની ઈચ્છા થાય છે. જો તું તારામાં પરિપૂર્ણ છો એવી માન્યતા હોય, એવું શ્રદ્ધાન હોય, તો તને જગતની કોઈ ચીજની અપેક્ષા અને છે એને ત્યાગવાની પણ અંદર સ્પૃહા જાગી, કે હવે જે છે એ પણ જેટલું હળવું થાય તેટલું સારું. તો આખી વાત તત્વ ઉપર સમજો કે અદત્તાદાન શું ચીજ છે. હવે આપણે લાગે કે ચોરી ન કરવી, એવું તો બધા કહે છે, બધા ધર્મમાં કહેવું ચોરી ન કરવી, પણ ચોરીનો શબ્દ અદત્તાદાન કઈ જગ્યાએ છે? અદત્તનો નિષેધ એ કઈ જગ્યાએ છે? અને એની પાછળનું શાસ્ત્ર શું છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? આ વિતરાગ વિજ્ઞાન. તો ઘણી વાર આપણને જુદા જુદા ધર્મોની અંદરનું પણ સંકલન અને એની તુલના ખ્યાલ ન આવે. ક્યાં સુધી ન આવે? તત્વ વિચારણાથી જ્યાં સુધી એનો વિચાર ન થાય ત્યાં સુધી આપણે અવઢવમાં પડી જઈએ. તો અદકતા દાનની અંદર એ કહે છે કંઈ ન લેવું, અને લેવાની કદાચ જરૂરત ઊભી થઈ જાય. જીવ જ્યાં સુધી સંયોગમાં જીવે છે ત્યાં સુધી કદાચ કોઈ થઈ જાય તોય એની શરત શું આપી? તારું તો નથી જ, તારે તો ગ્રહણ જ કરવાનું છે. તો માલિકની રજા કોઈનું છે, તારી જરૂર છે અને એ આપે તો અન્યતા. આ વાત એને બેસે તો એની સાથે ગોચરી બેસે, ગોચરીના દોષ બેસે. ગોચરી સાધુ વોરે છે એ અદત્ત દાન છે કે દત્ત દાન છે? એટલે જ્યાં સુધી એનું નિમંત્રણ ન હોય, એ બોલાવવાનો કોઈ ભાવ ન કરે ત્યાં સુધી માગીને લેવાય. સાધુ ભંગ કરે છે, ઈચ્છા કરે કે આ વસ્તુ મારે જોઈએ, માગીને લેવાય. એટલે કહું કે મુનિએ ઘરમાં પણ બહુ ઊંડે સુધી ખાખા ખોરા કરવા, એમ સમજીને, મર્યાદા સમજીને એ પોતે ગૃહસ્થના આંગણામાં ઉભા રહ્યા છે, ઘરની અંદર. બસ જે કંઈ એ કહેશે એટલું જ લેવું છે ને, તારે ક્યાં, તારે પોતાનું કંઈ ચોઈસ તો છે ને, એ જ લેવાનું. પણ એ અદત્તાદાન સમજે તો ગોચરીના દોષ સમજાય, ને તો ન સમજે. એટલે અંબર જે હતો ભગવાનનો પરિવ્રાજક પરમ ભક્ત, એના 700 શિષ્ય પાણી વિના મરી ગયા. પાણી હતું છતાં દેનાર કોઈ નથી. વિહાર કરે છે, તરસ બહુ લાગી છે, તાપ ઘણો છે, જીવ સુકાય છે, પાણી દેખાય છે, આજુબાજુ નજર કરે છે, પણ ક્યાંય. કથામાં આવે પ્રશ્ન, પૂછાય કે અમે પી લઈએ, તો કે કોની રજા છે, સાધુ છો, વસ્તુ સુસ્તી છે પણ અદત્ત છે. કલ્પસૂત્રના કથાકારે લખ્યું કે 700 સાધુઓએ જીવ દીધો. પછી આપણે આપણી બુદ્ધિ નહીં લેડાવીએ તો બેવકૂફી કરી. પાણી તો આમ તો સુકાઈ જવાનું હતું, નો પીધું હોત તો ક્યાં કોઈના બાપનું રહેવાનું. ધર્મની અમુક વાતો અમુક સુધી સમજવાનો પ્રયત્ન કરો. તત્વ સમજવા માટે કથા જ્યાં સુધી મદદરૂપ થાય, દ્રષ્ટાંત જ્યાં સુધી મદદરૂપ થાય, ત્યાં સુધી એ દ્રષ્ટાંત આપણને ઉપકારી છે. પણ એ જો બીજી વૃત્તિ આપણામાં ઊભી કરે તો એ દ્રષ્ટાંત આપણા માટે અહિતનું કારણ છે. એટલે આવું કે બુદ્ધિવાદમાં જવું, હા તર્ક અને કુતર્કનો આ માર્ગ નથી. આ માર્ગ તર્ક અને કુતર્કનો નથી, આ તો અહીંયા શોધ છે, તત્વની શોધ. એ શોધ કરતું, શોધ એ છે કે નહીં મારે એ પ્રકારનું હવે અદત્ત છે માટે ખપે. આ અદત્ત ધર્મનું સૂક્ષ્મતા છે. અદત્ત ધર્મની સૂક્ષ્મતામાં પોતાની પૂર્ણતા અને ક્યાંક પોતાની અપૂર્ણતા છે તો પણ એની શરત, એના આગાર, એ સહિત આ ધર્મ કીધો છે. કેમ કે અહીંયા ધર્મ તો મુનિ માટે પણ હોય, શ્રાવક માટે પણ હોય. મુનિને મહાવ્રત હોય, શ્રાવકને અણુવ્રત. તો અણુવ્રતની અંદર ક્યાંક એની હળવાશ હોય. સિદ્ધાંતનો ભેદ નથી, પણ એની સિદ્ધાંતનું પાલન જે છે એમાં થતો ભેદ છે. અને એ અવસ્થાથી પાર કરે, શ્રાવક અવસ્થા હોય તો એ સિદ્ધાંતનું પૂર્ણ પાલન તો બાદ નથી. પુણ્યો શ્રાવક પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે અને એક સાધુ પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. પણ સાધુ પણ અટકી શકે છે. જો ક્યાંક એના વિભાવ ભાવ હોય તો સાધુ પણ અટકે, અને શ્રાવક પૂર્ણતા હોય તો આગળ વધી શકે છે. એટલે ત્યાં પણ કોઈ પર્યાય ભેદ રહ્યા નહીં, તો 15 ભેદે સિદ્ધ સમજી શકાશે. મૈથુન, ચોરી એમાં નથી, અદત્ત દાન શબ્દ છે. આજે આપણે ચોરીની અંદરનો જરાક આકરો શબ્દ છે એટલે ગમે નહીં, પણ ચોરી એટલે બીજું શું, તમે લીધું, હતું નહીં તમારું, અને કોઈને તમે કોઈને પૂછો, એટલે એટલે દોષ થયો, સૂક્ષ્મ થયો, દોષ તો થયો ને, દોષ થયો, પણ કેવો થયો શું. પણ હવે આ બધા કર્મની આખી થિયરી વિચારો કે તમારા ભાવની માત્રા શું હતી. સહજપણે લીધું, અહીંયા એ ભાવ તો કઈ શુદ્ધ નહોતો. પણ બરોબર છે, પણ વાપરતી વખત નો ભાવ શુદ્ધ હતો, પણ ન હોય તો એટલે તારે લેવાનો હક છે તને.
એમ નહીં, આપણી વસ્તુની જરૂર પડી છે, બોલપેનની જરૂર. ફેરવું પડી. દાખલા તરીકે હિમાંશુ ભાઈ નથી, મેં બોલ પેન વાપરી, પછી આવે ત્યારે કહી દો ભાઈ મેં તમારી આ યુઝ કઈ રીતે.
આપણે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવું છે કે સુપ્રીમ કોર્ટ ચલાવવી છે? લઈ ને પછી બીજે દિવસ ક્યાંક મારી તારી હતી લઈ જવા, ભાડો કઈ ભાવ નતો, તારો ભાવ બરોબર છે પણ તો લઈ શું કામ ગયો? ત્યાં સુધી પ્રતિપાદન કર્યું છે તો દુખી થવા લીધી બોલપેન કે પુસ્તક, એટલે કહું છું ને, એટલે દુઃખી થવા નથી લીધી, તો એ વાત નથી, સુખી થવા જ લીધી ને, એમાં સુખ બુદ્ધિ થઈ ને.
હશે
આપણે હવે કહું છું ને કે આના આના આધાર ઉપર તમે પ્રશ્ન પૂછો અને હું તમને સામે વાદ પ્રતિવાદ કરું, એના ઉપર કર્મ બંધ થાય? કર્મ બનશે નાથી થશે. હું એમ કહું કે ના ખોટું નહોતું, હું એમ કહું કે ખોટું નહોતું તો કર્મ બંધ ન થાય. અને જો હું કહું કે ના થાય છે, ખોટું જ છે, અને તમારા ભાવ નહોતા, અને તમારા ભાવ હશે તો તમે એ ભાવને પ્રતિક્રમણ આલોચના કરીને નિરસ કરી નાખે. ઉત્કૃષ્ટ ભાવથી જે મલિન ભાવ હતો એને દૂર કર્યો, જે ઢીલો ભાવ હતો, મંદ ભાવ હતો, મંદ કસાય, એને ઉત્કૃષ્ટ ભાવથી તમે એને કાઢી નાખો. તમે કોઈને કંઈ કીધું અને તરત જ અંદરથી ક્ષમાપના કરી લીધી, અને પછી પ્રશ્ન પૂછ્યા અને આમ કીધું, આપણે કંઈ કહેવામાં દોષ છે, પણ એ દોષમાંથી એ મુક્ત થઈ ગયો છે. તો આ બંધનું જે બને છે એ કર્મ ભૂલથાપ ખાતું નથી. કૃપાણુદેવે આ વાત સરસ મૂકી છે, ઓલાએ કીધું કે આ કાળમાં ક્ષયિક સંકેત ન હોય એમ શાસ્ત્રમાં લખ્યું છે, તો કે શાસ્ત્રમાં લખ્યું હોય તો તને થાય, ન હોય એટલે કોઈને ન થાય, બરોબર છે એમ. તમે આપણે આપણે સીધો ગણિત લીધું કે આ કાળમાં મોક્ષ ન હોય, માનો કે આ કાળમાં મોક્ષ હોય એમ લખ્યું હોત અને વિદ્યમાન હોત તો તારો થાત. તો લખવાના આધાર ઉપર તારો મોક્ષ નથી, ન લખવાના આધાર ઉપર તારો મોક્ષ રોકાતો નથી. તારો મોક્ષ તારા પુરુષાર્થમાં છે, અને એ પુરુષાર્થ તારો ભાવ ધર્મની શુદ્ધ માત્રા જેટલી છે એમાં છે. સિદ્ધાંત આ સમજવો છે. જ્ઞાનીઓ એમ કહે કે આવી આવી વસ્તુ બને તો એનાથી દૂર રહેજે, આ બધા સૂક્ષ્મ કારણો છે, અને એ જાણવામાં પણ આવે ને ન જાણવામાં પણ આવે. એટલે શબ્દ મૂક્યો જાણતા કે પાંચે પાંચ મહાવ્રત અને બારે બાર વ્રતની આલોચના પ્રતિક્રમણમાં આવે ત્યારે એક પણ પ્રતિક્રમણનું સૂત્ર એવું નથી કે જાણતા કર્યું હોય તો જ વાત છે, અજાણતાની તો વાત રહેતી જ નથી, એવું ખરું? મોદી બધે આવે જાણતા કે અજાણતા. સૂક્ષ્મતા આ છે, અને સૂક્ષ્મતામાં પોતાની ભાવની નિર્દોષતા જો હોય તો એ બધું આવી જાય છે, એટલે એની બહુ ચર્ચા ન કરવી. અને પછી આવે છે 73 અને 74 બંને, એ કયા વ્રત ઉપર આવે છે? મૈથુન વ્રત ઉપર આવે છે. અહીંયા લખ્યું છે મુનિઓ મૈથુન સેવનનો સર્વથા ત્યાગ કરે છે. આ વાતને કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું કે પંચ મહાવ્રતની અંદર આત્મકલ્યાણ અર્થે હજુ કંઈ ને કંઈ આગાર છે, અપવાદ છે, એ બધા વ્રતની અંદર એક અપેક્ષા એ શાસ્ત્રકારોએ, મુનિ આત્મકલ્યાણનો સાધક છે એટલે એને આ જન્મ મળ્યો છે એમાં આત્મકલ્યાણ કરી લેવું છે, તો ક્યાંક એને અપવાદ આપ્યા છે. એ પંચ મહાવ્રતમાં ચાર મહાવ્રતમાં અપવાદ આપ્યા, પણ કહ્યું કે આ ચોથા વ્રતમાં તો અપવાદ છે જ નહીં, એને આત્મકલ્યાણ સાથે કોઈ નિસ્બત જ નથી. કેમ કે એ જે છે એ આત્મકલ્યાણમાં એ જે દેહની ક્રિયા છે એમાં સૂક્ષ્મ રાગ વિના એ ક્રિયા થવી ઘટે. કેટલું સાયન્ટિફિક પરફેક્ટ એનાલિસિસ છે. અહિંસા જે ધર્મ કીધો એમાં પણ કહ્યું કે કદાચ તારે નદી ઉતરવી પડે, સૂક્ષ્મ એમાં હિંસા છે, એટલી સૂક્ષ્મ છે કે લક્ષમાં પણ ના, તો પણ અપવાદ રૂપમાં એ નદી ઉતરજે. આત્મકલ્યાણ અર્થે કોઈ સત્સંગનો એવો યોગ હોય અને એ ભાવ આવ્યો તો એ અપવાદને માન્ય કર્યું, પછી એના પ્રાયશ્ચિત હોય છે. અપવાદ જ્યાં હોય ત્યાં એના પ્રાયશ્ચિત હોય છે, એના એ પાપથી નિવૃત્ત થાય. જેમ ચાલતો હોય તો તરત આવીને એરિયા વૈયા કરે, સામાયિકમાં આપણે ઊભા થઈએ તો પાછા બેસીએ એટલે એમને ન બેસાય, એની વિધિ એટલે પ્રાયશ્ચિતની વિધિ કરવી પડે, આલોચનાની કરવી પડે. તો ત્યાં બધામાં છે, આ ચોથા વ્રતની અંદર પ્રાયશ્ચિત કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ શું મૂક્યો છે હાથ નોંધમાં, અનંત જ્ઞાનીઓએ જેનું પ્રાયશ્ચિત કીધું એ આ મૈથુન એ ક્રિયા છે. એટલે એમાં સર્વથા ત્યાગ છે. અને નીચે ગાથા આપી છે પાછી કે એ આવું વ્રત અખંડપણે રહે, એ કેવી રીતે રહે, એની નવ વાળથી વિશુદ્ધિ રાખવામાં આવે તો રહે, નહીં તો ન રહે. એટલે અહીંયા મૂક્યું છે કે એમને અથવા એમની છબીને જોઈને પણ ભાવ વિચલિત થવા દેવા જોઈએ નહીં. કેમ કે એમાં કંઈ ને કંઈ પ્રકારના જો વૃત્તિનું ચલિતપણું આવ્યું તો ત્યાં એ નિયમનો ભંગ થયો. હવે છબી ન જોવી તો ટીવી જોવું ને? અમે ઘરમાં ફિલ્મી નટીઓના ફોટા રાખતા નથી, અમારું તો સંસ્કારી ઘર છે, પણ તારા ઘરમાં ચાલે છે એ શું છે? અને એમાં જે દ્રશ્ય દેખાય છે એ કોઈ મહાશક્તિઓના તો નથી. કારણ કે એનાથી પણ એ વિકારનું નિમિત્ત બને છે. અહીં કહ્યું કે સ્ત્રી વિશે કામુક વાતો તો શું આવે આ સિરિયલોમાં સિનેમામાં? સ્ત્રી વિશે ભક્તિની વાતો આવે કે કામુક વાતો આવે? કામુકતાની વાતો. જ્ઞાની કહે છે કે એ વાતોથી પણ દૂર રહેવું. નવ વાળ એટલી બધી સૂક્ષ્મતા આપી છે, કેમ કે આ એક વ્રત એવું છે કે જે વ્રતમાં અપવાદ નથી, અપવાદ નથી, જે વ્રતમાં કોઈ આગળ નથી. અરે ગમે તેવા પછખાણ હોય તો આગળ છે, ગમે તેવા પછખાણ હોય તો પણ આગળ છે. પણ આ એક જ વાત એવી છે વિતરાગ શાસનમાં આગળ. આ મૈથુન સેવનમાં એને સુખબુદ્ધિ પણ એના માટે વિકલ્પ નથી, કેમ કે તું પૂર્ણ સુખી છો, કોઈના થકી નથી, કોઈના સંગમાં નથી, તારું સ્વરૂપ તો અસંગ છે. અસંગ જેનું સ્વરૂપ છે આવી જો શ્રદ્ધા આત્મતત્વની હોય તો આ મૈથુન સેવનને ક્યાં મળે, માર્ગ ક્યાં મળે? શા હેતુથી કર્યું, શા હેતુથી થયું? એમાં કોઈ પણ કલ્પના પોતાની લગાવે પણ તું અસંગ છો તો હવે શું કરવું? જવાબ એ જ મળશે કે કોઈ અપવાદ કોઈ આગાર એમાં નથી, કોઈ હિસાબે એક ક્ષમ્ય બની શકે એમ કોઈ તર્ક નહીં આવે. આત્માના કલ્યાણનો આત્માના હિતનો કોઈ વાત આમાં આપણે બેસાડી શકીએ એમ? આ પરફેક્શન જુઓ ધર્મનું વિજ્ઞાન.
ચાર વ્રત
અરે આત્મકલ્યાણ આવે ચારેમાં, ચારેમાં કદાચ આત્મકલ્યાણ આવે. અરે ભિક્ષાની અંદર કહ્યું કે મુનિ માનો કે અરણ્યમાં છે અને 50-50 માઇલ સુધી કોઈ વસ્તી જ નથી અને ધ્યાનમાં છે, પણ સ્વરૂપમાંથી દેહ ધર્મને કારણે એ કદાચ ઉદયનો ધક્કો આવ્યો અને ક્ષુધાનો એને પરિસો આવ્યો. ક્ષુધા ભૂખ લાગે અને એને જવું છે તો સ્વરૂપનું, તો કે ત્યારે નીકળે બહાર, તો કે 50 માઇલનો વિહાર કરે ત્યારે ગોચરી માટે ન કરે, પણ કોઈ એવા પડેલા ફળ હોય તો એવા ફળને નિર્દોષ ભાવે એને આહાર કરી અને પાછો ધ્યાનમાં આગાર આપ્યો. એને ગોચરી ત્યાં ન આવી, ગોચરી નથી, ગોચરીના 42 દોષ પણ એને નથી. ક્યાં? અરણ્યમાં. જિનકલ્પી સાધુ, જિનકલ્પી સાધુ જે છે એની અંદર શાસ્ત્રમાં આવી ગાથાઓ પણ આવી છે, પણ દેહના ધર્મ, આ દેહનો ધર્મ છે મૈથુનને એ પણ નથી માન્ય કરે. તો પરફેક્શન વિચારો ક્યારેક, કે જે શાસન જે ધર્મ આપણને મળ્યો છે એમાં વાત બધી બરાબર છે કે આ નિયમ ને 12 વ્રત ને આ 10 ધર્મ લક્ષણ અને 11 પ્રતિમા આ બધાનું આપણે ઉપર છલું ચિંતન કરીએ વાંચન કરીએ, પણ તમે વિચાર કરો કે એનું વિતરાગ વિજ્ઞાન કેવું છે. આ વિતરાગ શું પરિણામ થયું? મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન તાહી જાતે ભયે. આમાંથી કોણ નિર્માણ થયા છે? અરિયંતો થયા છે. આ એવું મંગલકારી છે, મંગલમય છે, મંગલકરણ છે કે આ વિતરાગ વિજ્ઞાનમાંથી આ વિજ્ઞાનની પૂર્ણતાનો આધાર લઈને જે મહાન વ્યક્તિત્વ થયા છે બધા કેવા? અરિયંત. અરિયંત દશા પામવા માટેનું જો કોઈ વિજ્ઞાન જગતમાં હોય તો તે આ વિતરાગ વિજ્ઞાન છે. પૂર્ણતા જુઓ વિજ્ઞાન, એમાં બધા માર્ગ આપ્યા, માર્ગના આગાર આપ્યા, માર્ગના અપવાદ આપ્યા અને અમુક માર્ગની અંદર અનપવાદ કીધો. અને એ બધો જ પાછો સાયન્ટિફિક. તમે એમ કહો કે આમાં કીધું ને આમાં કેમ નહીં, આમાં કીધું તો આમાં કેમ નહીં? ભૂખ લાગે તો ગોચરી ગમે તે ખાઈ લેવાની, તો પછી બ્રહ્મચર્ય તોડવું નહીં? તો કે ના નહીં. આત્મકલ્યાણ એમાં એ આત્માની માગણી નથી. બેસે એની અંદર એ વિષય સુખ જે છે એની ભૂખ એ દૈહિક ભૂખ છે, એમાં આત્માનો અંશ પણ નથી. ગોચરીમાં છે, મારે આત્મ ધ્યાનમાં જવું છે, પણ આમાં એ સંભવે નહીં. એટલી એટલી વાતની સૂક્ષ્મતા. એટલે આપણે કંઈક પંચમહાવ્રત, પણ ક્યારેક પંચમહાવ્રતનો વિચાર કરો, આગમની ગાથાઓ જે કહે છે એના રહસ્યમાં જાઓ અને પછી વિચાર કરો કે આ ધર્મની અંદર શ્રદ્ધાથી ચાલવું કે સંદેહથી ચાલવું. એને એટલે જ કહ્યું કે સમ્યક દર્શન, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ઓળખતા શીખ. આ વ્રતનું સ્વરૂપ જેમ તેમ, મૈથુનનું સ્વરૂપ જેમ છે તેમ, આહારનું સ્વરૂપ જેમ છે તેમ, અદત્તનું સ્વરૂપ જેમ છે ઓળખતા શીખ, સત્યનું સ્વરૂપ જેમ છે, તો તમે પૂર્ણતા તરફ જઈ શકીશ. અને એ સમ્યક દર્શન ટકી રહેવા માટે સમ્યક જ્ઞાન જરૂરી છે, પણ દર્શન વિના જ્ઞાન અવળું પડશે. માટે એકવાર દર્શન પકડાઈ ગયું તો પછી બાકીના જેટલી દલીલ છે પણ ખબર પડશે કે આ જ્ઞાનનો હેતુ નથી, આ અજ્ઞાનનો માર્ગ છે. તો તરત જ એમ થતું ના, તો વિશેષ અંદર સમજવું જરૂરી છે, હજી વિશેષ સમજવું જરૂરી. અને જેમ જેમ સમજણ આવશે તેમ દર્શન વિશુદ્ધ થશે, અને દર્શન જેટલું વિશુદ્ધ થશે એટલું ચારિત્રનું પરિણમન થશે. દર્શન વિના ચારિત્રનું પરિણમન થાય નહીં, અને દર્શન જ્ઞાનનો સંયુક્ત પર્યાય એ ચારિત્ર છે. જબરજસ્ત વાત કહે છે. અને દર્શન જ્ઞાન એ દર્શન મોહના ઉપર કેન્દ્રિત છે, અને ચારિત્ર મોહમાં ચારિત્ર પર્યાય છે. એટલે અહીંયા મૈથુન 7ની વાત કરી છે, સ્ત્રી વિષયક કામુક વાતોથી પણ દૂર રહેવું. આ એટલી બધી કૃપાળુ દેવે કહ્યું કે નિરખી ને નવ યૌવના લેશ અને વિષય નિદાન ગણે કાષ્ટમી પુત્રી. તે ભગવાન એને શું ગણે છે? કાષ્ટ સમાન ગણે છે. કાષ્ટ સમાન, કાષ્ટ જળ છે અને કાષ્ટમાં છુપાયેલો છે અગ્નિ છે. નહીતર જો કાષ્ટ થી અટકી ગયો આપણે. કાષ્ટ એ જળ છે અને એમાં છુપાયેલો છે એ બાળી નાખશે. અરે લાકડું ચંદનનું હોય તો પણ જ્ઞાની ઉપમા આપે છે. બુદ્ધિ કામ ન કર્યો એ વિષય બુદ્ધિ નો નથી, એથી પર છે, પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એ બુદ્ધિ થી આગળ છે. પ્રજ્ઞા છે બુદ્ધિ વધતા વિવેક, તત્વ વિવેક એ પ્રજ્ઞા છે અને પ્રજ્ઞાના આધારે ચાલવું. એટલે અહીંયા કહ્યું છે એ સ્ત્રીને ગણે કાષ્ટની પુત્રી, એની છબીને જોઈને પણ કે રૂબરૂ જોઈને પણ કે કોઈ પણ પ્રકારનો એને વિષયનું લેશ પણ નિદાન ન થાય. કારણ કે એનું પરિણામ છે કે વિષય રૂપ અંકુરથી તળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનસી છાકે. તો પેલી લીટી કે આ વિષય છે એનું આ પરિણામ છે કે જ્ઞાન અને ધ્યાને નાખે અવડે. હજાર વર્ષનું એનું તપ, એનો સંયમ એ કોઈ આત્મકલ્યાણ મેનકાને વિશ્વામિત્રના અનુસંધાનમાં નથી. અને એવી વાતને અહીંયા જ્ઞાની પુરુષો આપણને કહે કે આ બધા નિમિત્ત છે. આ નિમિત્તને જેટલું બને એટલું જીવે દૂર રહેવું. પોતે સ્વસ્થ થઈ ગયા હોય તો બરોબર છે. તર્ક એમ કહે છે કે મને કાંઈ નહીં થાય, સારું તને વંદન છે, પણ તું તર્ક કરવા, આ બધા નિમિત્ત છે એ સ્ખલિત થવાના, સ્ખલનારા ઠેકાણા છે. તો બને એટલું સાધકે દૂર રહેવું. એટલી સરસ વાત ત્યાં મૂકી છે. પછીની વાતો બધી ગાથા આવશે આખી અપરિગ્રહની. તો મને લાગે છે કે આજે અહીંયા દિલીપભાઈ અહીં સુધીની વાતને આપણને અનુમતિ આપી. તો હવે આ વિષયની સમાપ્તિ કરીએ ત્યાં સુધીમાં. આ સંબંધી કોઈ વાત હોય, પેલું કૌશિકભાઈ પુસ્તકો આવ્યા છે એટલે આ પંચ મહાવ્રતની અંદર અહિંસા એ મુખ્ય છે, એના આસપાસ આ બધી ગૂંથણી છે. પછી બાર વ્રત ને એ બધા એના ઉપર, એ બધા ગુણવ્રત અને શિક્ષાવ્રત એ પણ અહિંસાવ્રતમાં. અહિંસાવ્રતના જે પ્રશ્નો હતા આપણા કે જાણે અજાણે આવું જીવોનો ઉપદ્રવ થાય છે, શું કરવું, જૈણા કેમ રાખવી, યતના કેમ જાળવવી, એને લગતું એક ઉપયોગી પુસ્તિકા એક પ્રભાવના રૂપે આ ગાથાઓ ચાલી છે. એના અનુબોધનની અંદર એક મુમુક્ષુ આપી છે, આવી જશે, આવતીકાલે બધાને મળશે. અને એ પ્રમાણે જો જીવનનો વ્યવહાર કરીશું તો હિંસાના પાપોથી બચી શકીએ. એમાં યત્ન અને જૈણા શું છે એ જ સમજવાની છે. વિશેષ કંઈ કહેવાનું બધું? Okay.